એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. તો આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર રસપ્રદ છે. એક સમયે જેના સામ્રાજ્ય પર સૂરજ આથમતો નહોતો, એ દેશ, એ શક્તિશાળી સામ્રાજ્ય 20મી સદીમાં કેવી રીતે બદલાયું, કેવી રીતે એક આધુનિક, થોડું જટિલ કહી શકાય એવું રાષ્ટ્ર બન્યું. હું છું આપનો યજમાન અને આજે આપણી સાથે નિષ્ણાત છે જેમની સાથે આપણે કેનેથ ઓ મોર્ગન લિખિત 20th સેન્ચુરી બ્રિટન પુસ્તક પર ચર્ચા કરીશું. આ પુસ્તક એમ સમજો ને કે 20મી સદીમાં બ્રિટનમાં આવેલા જે મોટા ફેરફારો છે એની વાત કરે છે. કેવી રીતે એમણે પોતાના રાષ્ટ્રીય લક્ષ્યો, પોતાની ભૂમિકા બધું બદલ્યું.
હા, અને આ ચર્ચા આજે પણ એટલી જ બલકે કદાચ વધારે પ્રાસંગિક છે, કારણ કે જો આપણે આજનું બ્રિટન સમજવું હોય ને, ભલે બ્રેક્ઝિટ હોય એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો એમનો નિર્ણય, કે પછી એમની જે નેશનલ હેલ્થ સર્વિસ NHS એના પરની ચર્ચાઓ હોય, અથવા તો યુનાઇટેડ કિંગડમના પોતાના જે ભાગો છે સ્કોટલેન્ડ વેલ્સ એમની વચ્ચેના સંબંધો હોય.
હા, એ બધા મુદ્દાઓ તો ચાલતા જ રહે છે.
બરાબર. તો આ બધું સમજવા માટે 20મી સદીમાં બ્રિટને પોતાની ઓળખ, પોતાની ભૂમિકા, પોતાના લક્ષ્યો, આ બધું કેવી રીતે બદલ્યું એ જાણવું બહુ જરૂરી છે. અને આ ખાલી એક દેશની વાત નથી, એમ નથી, આ તો પરિવર્તન અને એની સાથે કદમ મિલાવવાની, અનુકૂલન સાધવાની એક મોટી ગાથા છે.
તો આ ગાથા જેમણે લખી છે એ લેખક કેનેથ ઓ મોર્ગન, એમના વિશે થોડું જાણીએ. એ ખાલી ઇતિહાસકાર જ નથી, ખરું ને?
ના ના, એમના ઘણા પરિચય છે. એમને બેરન મોર્ગન ઓફ એબરડીફી તરીકે પણ ઓળખવામાં આવે છે, મતલબ કે એ બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય પણ છે. એટલે એક આદરણીય ઇતિહાસકાર તો છે જ, પણ બ્રિટનના જાહેર જીવનમાં પણ એમનું યોગદાન રહ્યું છે. અને પોતે વેલ્શ છે, જે અગત્યની વાત છે. ઓક્સફર્ડમાં ભણેલા છે અને યુનિવર્સિટી ઓફ વેલ્સના વાઇસ ચાન્સલર પણ રહી ચૂક્યા છે. એમની ખાસ પકડ 20મી સદીના બ્રિટિશ રાજકારણ પર છે, ખાસ કરીને લેબર પાર્ટી અને પેલું કલ્યાણકારી રાજ્ય જે બન્યું ને, એના વિકાસ પર.
અચ્છા, એટલે એમણે એટલી અને કેલાગન જેવા મોટા નેતાઓ પર પણ જીવનચરિત્રો લખ્યા છે, પણ આ પુસ્તક લખવા માટે એમની કઈ વાત એમને ખાસ બનાવે છે?
જુઓ, બે મુખ્ય વાતો કહી શકાય. એક તો રાજકીય અને સામાજિક ઇતિહાસની એમની જે ઊંડી સમજ છે એ, અને બીજું જે મેં કહ્યું એમ એમનું વેલ્શ હોવું. આને કારણે શું થાય છે કે બ્રિટિશ ઇતિહાસને ખાલી લંડનના ચશ્માથી નથી જોતા, સ્કોટલેન્ડ, વેલ્સ જેવા જે બીજા પ્રદેશો છે એમના અનુભવો, એમનો દ્રષ્ટિકોણ એને પણ એટલું જ મહત્વ આપે છે.
એટલે એક સંતુલિત દ્રષ્ટિકોણ મળે છે.
બરાબર, પુસ્તક વધુ બેલેન્સ્ડ બને છે. અને પાછળથી જે સત્તાનું વિકેન્દ્રીકરણ થયું, જેને ડિવોલ્યુશન કહે છે, એ સમજવામાં પણ આ દ્રષ્ટિકોણ બહુ મદદ કરે છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે કે આટલો જટિલ ઇતિહાસ પણ સરળ અને રસપ્રદ લાગે.
ઓકે, તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. સામાન્ય રીતે એવી છાપ છે કે 20મી સદી તો બ્રિટન માટે પડતીનો, ડિક્લાઇનનો સમય હતો. શું મોર્ગન આ વાત માને છે?
ના, જરાય નહીં. અને મને લાગે છે કે આ જ પુસ્તકનો સૌથી મહત્વનો મુદ્દો છે. મોર્ગન આ જે પડતી અથવા ડિક્લાઇનિસ્ટ થિયરી છે ને, એને બહુ જોરદાર રીતે પડકારે છે. એમની દલીલ એવી છે કે ભાઈ, આ 20મી સદી બ્રિટન માટે કોઈ સીધી નીચે ઉતરતી લપસણી નહોતી, આ તો બહુ જ જટિલ પરિવર્તન, પોતાની જાતને ફરીથી શોધવાની અને બદલાતા સમય સાથે અનુકૂલન સાધવાની કહાણી છે. હા, એ વાત સાચી કે બ્રિટને પોતાનું વિશ્વ સામ્રાજ્ય ગુમાવ્યું, સુપર પાવરનો દરજ્જો ગુમાવ્યો,
એ તો હકીકત છે.
હા, પણ સાથે સાથે એમણે એક બહુ મોટું કલ્યાણકારી રાજ્ય બનાવ્યું. મોટા ભાગના લોકોના જીવનધોરણમાં જબરદસ્ત સુધારો થયો. સમાજ વધુ ઉદાર બન્યો, બહુ સાંસ્કૃતિક બન્યો. એટલે કે એમના રાષ્ટ્રીય લક્ષ્યો બદલાયા, એમની ઓળખ બદલાઈ, એ જુદી વાત છે.
તો પુસ્તક કયો મૂળભૂત સવાલ ઉઠાવે છે, મતલબ એ શું સમજાવવા માંગે છે?
મુખ્ય સવાલ એ જ છે કે જે દેશ સદીની શરૂઆતમાં દુનિયાનો સૌથી મોટો સામ્રાજ્યવાદી દેશ હતો, એણે બે ભયાનક વિશ્વયુદ્ધો જોયા, આખું સામ્રાજ્ય ગુમાવ્યું, મોટી આર્થિક મંદીઓનો સામનો કર્યો, સમાજમાં ઊંડા ભાગલા પડ્યા, આ બધા જબરદસ્ત પડકારો વચ્ચેથી પસાર થઈને સદીના અંતે એ પોતાની જાતને એક અલગ પણ મહત્વના યુરોપિયન રાષ્ટ્ર તરીકે કેવી રીતે સ્થાપિત કરી શક્યો? એની ભૂમિકા, એના લક્ષ્યો, એની ઓળખ, આ બધું કેવી રીતે બદલાયું? આ જે આખી જટિલ પ્રક્રિયા છે ને, એ જ આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિષય છે.
બરાબર, ચલો તો હવે પુસ્તકની અંદર જઈએ. શરૂઆત કરીએ એડવર્ડિયન યુગથી અને પહેલા વિશ્વયુદ્ધથી, 1900 થી 1918-22. પેલો સોનેરી યુગ કહેવાય છે, શું એ ખરેખર એવો હતો?
સ્યાઓ હતી. ગરીબી અને અસમાનતા બહુ મોટા પ્રમાણમાં હતા. ઉદ્યોગોમાં ભારે અશાંતિ હતી, જેને ગ્રેટ અનરેસ્ટ એટલે કે ભારે અસંતોષનો સમય કહેવાય છે. રાજકીય મોરચે પણ હાઉસ ઓફ લોર્ડ્સ અને આમ સભા વચ્ચે બંધારણીય સત્તા માટે ખેંચતાણ ચાલતી હતી.
અને પેલા મહિલા મતાધિકારના આંદોલનો?
હા, એ પણ ખૂબ ઉગ્ર હતા. સુફ્રાજેટ્સનું આંદોલન, અને આયર્લેન્ડમાં તો ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે સામ્રાજ્ય ભલે એની ટોચ પણ દેખાતું હોય, પણ અંદરથી બ્રિટન સ્થિર નહોતું. સમસ્યાઓ પહેલેથી જ હતી.
અને પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. એને શું અસર કરી?
પ્રથમ વિશ્વયુદ્ધે તો આખી જૂની દુનિયાને હચમચાવી નાખી. જાનહાની એટલી મોટી હતી, આર્થિક નુકસાન એટલું ભારે હતું, એ આઘાત એટલો ગંભીર હતો કે જૂની રાજકીય વ્યવસ્થા પણ ટકી ન શકી. જેમ તમે કહ્યું, લિબરલ પાર્ટીનું તો પતન જ થઈ ગયું અને લેબર પાર્ટીનો ઉદય થયો. યુદ્ધ વખતે રાજ્યની ભૂમિકા બહુ વધી ગઈ. રાશન વ્યવસ્થા, ઉદ્યોગો પર નિયંત્રણ, ફરજિયાત લશ્કરી ભરતી.
મહિલાઓ પણ મોટા પ્રમાણમાં કામે લાગી ને?
હા, બિલકુલ. અને એના કારણે જ એમને પછી આંશિક મતાધિકાર પણ મળ્યો. આયર્લેન્ડના ભાગલા પડ્યા, યુદ્ધે બ્રિટનને એની જૂની રીતો છોડવા અને બદલાવવા માટે મજબૂર કર્યું, અને એક નવું રાષ્ટ્રીય લક્ષ્ય પણ આપ્યું, હીરો માટે યોગ્ય ભૂમિ, લેન્ડ ફિટ ફોર હીરોઝ બનાવવાનું. જોકે એ લક્ષ્ય પૂરું કરવું કંઈ સહેલું નહોતું.
યુદ્ધ પૂરું થયું, પણ શાંતિ ક્યાં હતી? બે યુદ્ધો વચ્ચેનો ગાળો 1922 થી 1945 તો ચિંતાનો યુગ કહેવાયો નહીં?
હા, એ સમયગાળો ખરેખર બહુ પડકારજનક હતો. મુખ્યત્વે તો આર્થિક મંદી અને બેરોજગારીનો માર હતો. ખાસ કરીને ઉત્તર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ જેવા કે જે જૂના ઔદ્યોગિક વિસ્તારો હતા, ત્યાં હાલત ખરાબ હતી. જ્યારે દક્ષિણ પૂર્વમાં નવા ઉદ્યોગો જેમ કે કાર અને ઇલેક્ટ્રિકલ સામાનના વિકસી રહ્યા હતા, એટલે જાણે દેશ બે રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયો હોય એવી સ્થિતિ હતી.
અને પેલી 1926ની જનરલ સ્ટ્રાઇક?
હા, એ 1926ની સામાન્ય હડતાળ. એ સરકાર અને મજૂર સંઘો વચ્ચેના ઊંડા સંઘર્ષનું પ્રતીક હતી. રાજકીય અસ્થિરતા એટલી હતી કે 1931માં કટોકટીનો સામનો કરવા એક રાષ્ટ્રીય સરકાર બનાવવી પડી, અને વિદેશ નીતિમાં તો પેલી તુષ્ટિકરણ, અપીઝમેન્ટની નીતિ અપનાવી, જે ફાસીવાદ સામે નિષ્ફળ ગઈ. દેખીતી રીતે આ બ્રિટનની પડતીનો સમય લાગતો હતો, પણ આ જ મુશ્કેલીના અનુભવોએ, ભૂખમરાની યાદોએ બીજા વિશ્વયુદ્ધ પછી મોટા સામાજિક ફેરફારો માટે જાણે કે ભૂમિકા તૈયાર કરી. લોકોમાં સુરક્ષા અને સ્થિરતાની જરૂરિયાત વધી.
અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. મોર્ગન એને લોકોનું યુદ્ધ કહે છે, એનું શું મતલબ સમજવું?
એમનો કહેવાનો મતલબ એ છે કે આ યુદ્ધ ખાલી સૈનિકોએ સરહદ પર લડ્યું એવું નહોતું. આમાં આખો સમાજ સામેલ થયો હતો અને એનાથી પ્રભાવિત થયો હતો. લંડન અને બીજા શહેરો પર જે હવાઈ હુમલા થયા, ધ બ્લિત્સ, પછી રાશનની વ્યવસ્થા, યુદ્ધ માટે બધાએ જે સાથે મળીને કામ કર્યું, આ બધા અનુભવોએ એક રાષ્ટ્રીય એકતાની ભાવના ઊભી કરી.
અચ્છા, એટલે સૈયારા સંકટમાંથી એકતા આવી.
હા, અને આ એકતા એ જ સામાજિક પરિવર્તન માટે એક મજબૂત સહમતિ બનાવી. આ જ સમયમાં 1942માં સર વિલિયમ બેવરિજનો પેલો પ્રખ્યાત રિપોર્ટ આવ્યો, જેણે યુદ્ધ પછીના બ્રિટન માટે કલ્યાણકારી રાજ્યનો આખો નકશો તૈયાર કર્યો. એનો હેતુ શું હતો? તો કે 5 દૈત્યો, જરૂરિયાત, રોગ, અજ્ઞાન, ગંદકી અને આળસ, આ 5 સામે લડવાનો. એટલે જ જ્યારે યુદ્ધ પછી 1945માં ક્લેમેન્ટ એટલીના નેતૃત્વમાં લેબર પાર્ટી જીતી અને ભવ્ય રીતે જીતી, ત્યારે એ સ્પષ્ટ સંદેશ હતો કે લોકોને હવે ખાલી લશ્કરી જીત નહોતી જોઈતી, પણ લોકોની શાંતિ જોઈતી હતી. એવી શાંતિ જેમાં સામાજિક ન્યાય હોય, સુરક્ષા હોય. આ એક નવા રાષ્ટ્રીય લક્ષ્યનો ઉદય હતો.
અને આ લોકોની શાંતિ પછીના યુગમાં
જેને સર્વસંમતિનો યુગ 1945-1970 કહેવાય છે, એમાં કેવી રીતે આકાર પામી? એ સમયની મુખ્ય વાતો શું હતી?
આ ખરેખર મોટા પરિવર્તનનો સમય હતો. ઇટલીની સરકારે જે પગલાં લીધા એ ક્રાંતિકારી કહી શકાય. નેશનલ હેલ્થ સર્વિસ NHS ની સ્થાપના 1948માં થઈ, જે આજે પણ બ્રિટિશ સમાજનો આધારસ્તંભ ગણાય છે. કોલસા, રેલવે, વીજળી જેવા મુખ્ય ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું, મોટા પાયે સરકારી મકાનો બનાવ્યા. અને રસપ્રદ વાત એ છે કે 1951 પછી જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં આવી, ત્યારે એમણે પણ આ જે મૂળભૂત માળખું હતું ને, એને મોટે ભાગે ચાલુ રાખ્યું.
હા, એને પેલું બટસ્કેલિઝમ કહે છે ને?
બરાબર. કન્ઝર્વેટિવ નેતા બટલર અને લેબર નેતા ગેટસ્કિલના નામ પરથી. એ એવું દર્શાવે છે કે મિશ્ર અર્થતંત્ર, પૂર્ણ રોજગારનું લક્ષ્ય અને કલ્યાણકારી રાજ્ય, આ મુખ્ય મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે એક વ્યાપક સંમતિ હતી, એક જાતનો કન્સેન્સસ હતો.
રાજકીય સંમતિ તો હતી, પણ સામાન્ય લોકોના જીવન પર શું અસર થઈ? અને દુનિયામાં બ્રિટનની જગ્યા ક્યાં હતી હવે?
સામાન્ય લોકોનું જીવન ધોરણ ચોક્કસ સુધર્યું. લોકો વધુ વસ્તુઓ ખરીદી શકતા થયા. ટીવી, ફ્રિજ, કાર, આ બધું વધુ સુલભ બન્યું. પેલા વડાપ્રધાન હેરોડ મેકમિલીને તો કહ્યું પણ હતું કે તમે ક્યારેય આટલું સારું અનુભવ્યું નથી. 1960ના દાયકામાં સમાજ વધુ ઉદાર બન્યો, જેને સ્વિંગિંગ 60s કહે છે. ઉલ્લાસ અને પરિવર્તનનો દાયકો હતો એ. પણ આ જ સમયમાં પેલું સામ્રાજ્ય લગભગ ખતમ થઈ ગયું.
હા, સામ્રાજ્યનો અંત એ મોટો ફેરફાર હતો.
બહુ મોટો. ભારત તો 1947માં આઝાદ થઈ ગયું હતું. પછી 1956માં સુએઝ કટોકટી આવી, જેણે દુનિયાને દેખાડી દીધું કે બ્રિટન હવે પહેલા જેવી મહાસત્તા નથી રહ્યું. આફ્રિકા અને બીજી જગ્યાએ દેશો એક પછી એક સ્વતંત્ર થતા ગયા. એટલે હવે બ્રિટન એક સામ્રાજ્યમાંથી સંકોચાઈને એક મધ્યમ કદના યુરોપિયન દેશ તરીકે પોતાની નવી ભૂમિકા, નવી ઓળખ શોધી રહ્યું હતું. આ બહુ મોટો પડકાર હતો. દુનિયાના નકશા પર એમની જગ્યા બદલાઈ રહી હતી. આ સમય ભલે સામાજિક લોકશાહીનો શિખર હતો, પણ ધીમે ધીમે આર્થિક અને સામાજિક તણાવ પણ વધી રહ્યો હતો.
અને આ તણાવ પછીલી 1970ના દાયકામાં ફૂટી નીકળ્યો, જેણે પેલી સર્વસંમતિનો અંત આણ્યો. અસંમતિના વર્ષો પછી થેચરવાદ અને નવું લેબર. 1970-2000 આ સમયને મોર્ગન કેવી રીતે જુએ છે?
હા, 1970નો દાયકો એ પહેલી યુદ્ધ પછીની જે સંમતિ હતી ને, એના ભંગાણનો સમય હતો. આંતરરાષ્ટ્રીય તેલ કટોકટી આવી, એના કારણે આર્થિક મુશ્કેલીઓ ખૂબ વધી, ફુગાવો આસમાને પહોંચી ગયો, ઉદ્યોગોમાં સંઘર્ષ, ખાસ કરીને મજૂર સંઘો અને સરકારો વચ્ચે બહુ વધી ગયો, સતત હડતાળો થતી હતી. પેલો 1978-79નો વિન્ટર ઓફ ડિસકન્ટેન્ટ, અસંતોષનો શિયાળો, એનું પ્રતીક છે. આખા દેશમાં હડતાળોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
અને પ્રાદેશિક રાષ્ટ્રવાદ પણ વધ્યો ને?
હા, એ જ સમયમાં સ્કોટલેન્ડ અને વેલ્સમાં રાષ્ટ્રવાદની લાગણી વધુ મજબૂત બની. એવું લાગતું હતું કે બ્રિટન ફરી એકવાર દિશા શોધી રહ્યું છે, ક્યાં જવું એ સમજાતું નથી.
અને આ જ અંધાધૂંધી અને એક પ્રકારની નિરાશાના માહોલમાંથી માર્ગરેટ થેચરનો ઉદય થયો.
હા,
એમનું શાસન કેટલું બદલાવ લાવનારું રહ્યું?
ખૂબ જ. પરિવર્તનકારી તો ખરું જ, પણ એટલું જ વિભાજનકારી પણ. થેચર જ્યારે 1979માં વડાપ્રધાન બન્યા, ત્યારે એમનો હેતુ ખાલી સરકાર ચલાવવાનો નહોતો. એ તો બ્રિટનની આર્થિક, સામાજિક, રાજકીય દિશા જ મૂળભૂત રીતે બદલી નાખવા માંગતા હતા. એમણે રાજ્યની ભૂમિકા ઘટાડવા, બજારને મુક્ત કરવા, વ્યક્તિગત જવાબદારી પર ભાર મૂકવા માટે ઘણા પગલાં લીધા.
ખાનગીકરણ એ બધું.
હા, મોટા પાયે ખાનગીકરણ થયું. ટેલિકોમ, ગેસ, બ્રિટિશ એરવેઝ, અર્થતંત્ર પરના નિયંત્રણો હટાવ્યા અને મજૂર સંઘોની શક્તિ તોડી પાડી. ખાસ કરીને પેલી 1984-85ની ખાણિયાઓની લાંબી હડતાળને જે રીતે કચડી નાખી, એ બહુ મોટી ઘટના હતી. થેચરવાદે બ્રિટનને વધુ બજાર આધારિત, વધુ વ્યક્તિવાદી બનાવ્યું, એ વાત સાચી, પણ એનાથી સામાજિક અસમાનતા પણ વધી. એમણે પેલી યુદ્ધ પછીની સર્વસંમતિને ખતમ કરી નાખી અને બ્રિટનના રાષ્ટ્રીય લક્ષ્યોને જાણે ફરીથી લખ્યા.
થેચર પછી આવ્યા ટોની બ્લેર અને એમનું ન્યૂ લેબર. શું એમને થેચરના વારસાને પલટાવી દીધો?
જો, સંપૂર્ણપણે તો નહીં. બ્લેરની ન્યૂ લેબર પાર્ટીએ થેચરે જે આર્થિક ફેરફારો કર્યા હતા, જેમ કે મુક્ત બજારની ભૂમિકા, એમાંથી ઘણાને સ્વીકારી લીધા, પણ એમણે જાહેર સેવાઓ પર, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય પર ફરીથી મોટું રોકાણ કર્યું અને સામાજિક ન્યાય પર ભાર મૂક્યો. પણ કદાચ એમનો સૌથી મહત્વનો અને લાંબો સમય ટકનારો વારસો બંધારણીય સુધારાનો છે, ખાસ કરીને પેલું ડિવોલ્યુશન.
હા, સ્કોટલેન્ડ અને વેલ્સની સત્તા સોંપણી.
બરાબર, સ્કોટલેન્ડ માટે સંસદ અને વેલ્સ માટે એસેમ્બલીની સ્થાપના 1999. આનાથી યુનાઇટેડ કિંગડમનું આંતરિક રાજકીય માળખું જ બદલાઈ ગયું અને કેન્દ્ર સરકારની ભૂમિકા પણ. એટલે સદીના અંતે આપણે જોઈએ તો બ્રિટન વધુ બહુસાંસ્કૃતિક હતું, ઓછું ઔદ્યોગિક અને વધુ સેવા આધારિત બની ગયું હતું. લંડન એક વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વધુ મજબૂત બન્યું, પણ યુરોપ સાથેના એના સંબંધો અને એની રાષ્ટ્રીય ઓળખ વિશેના સવાલો તો હજુય ચાલુ જ હતા. એટલે મોર્ગન કહે છે, એમ આ આખી સદી અનુકૂલનની જ કહાણી છે, સતત બદલાતા સંજોગોમાં ટકી રહેવાની અને નવો રસ્તો શોધવાની.
આ પુસ્તકમાં ઘણા બધા મુદ્દાઓ છે. આપણે જો કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો પેલું કલ્યાણકારી રાજ્યનો ઉદય અને સંઘર્ષ, એ તો બહુ કેન્દ્રવર્તી લાગે છે.
હા, ચોક્કસ. યુદ્ધ પછી NHS જેવી સંસ્થા એક મોટી આશા બનીને આવી, પણ પછી 1970 અને 80ના દાયકામાં એના પર સવાલો પણ ઉઠ્યા. ભંડોળનો મુદ્દો તો હંમેશા ચર્ચામાં જ રહ્યો છે, અને આ સંઘર્ષ આજે પણ બ્રિટનના રાજકારણના કેન્દ્રમાં છે. આપણે ત્યાં ભારતમાં પણ જાહેર સેવાઓ, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ કેવી રીતે ચલાવવી, એના માટે પૈસા ક્યાંથી લાવવા, એની ચર્ચાઓ સતત ચાલતી રહે છે. એટલે આ અનુભવ આપણને પણ ઘણું વિચારવા પ્રેરે છે.
બીજો મોટો મુદ્દો જેની આપણે વાત કરી એ છે સામ્રાજ્યનો અંત અને પછી નવી ભૂમિકાની શોધ.
હા, એ બહુ મોટી વાત છે. સામ્રાજ્ય ગયા પછી બ્રિટને પોતાની ઓળખ, દુનિયામાં પોતાનું સ્થાન નવેસરથી શોધવું પડ્યું. શું એ યુરોપનો ભાગ છે? શું અમેરિકા સાથે એનો કોઈ ખાસ સંબંધ છે? કોમનવેલ્થનું શું મહત્વ છે? આ બધા સવાલો આજે પણ ત્યાં પૂછાય છે, ખાસ કરીને બ્રેક્ઝિટ પછી તો વધારે. ભારત પણ જુઓ, આઝાદી પછી પોતાની વૈશ્વિક ભૂમિકા અને ઓળખ સતત ઘડી રહ્યું છે. એટલે આ ઓળખની શોધની જે પ્રક્રિયા છે એ આપણા માટે પણ કંઈક અંશે પરિચિત છે.
અને આર્થિક પરિવર્તન અને સામાજિક બદલાવ એ પણ એટલા જ મહત્વના રહ્યા.
બિલકુલ. એક મોટી ઔદ્યોગિક શક્તિમાંથી સેવા આધારિત અર્થતંત્ર તરફ જવું એ સહેલું નહોતું. ખાસ કરીને જે વિસ્તારો જૂના ઉદ્યોગો પર આધાર રાખતા હતા એમના માટે તો બહુ પીડાદાયક રહ્યું. એવી જ રીતે વર્ગ વ્યવસ્થા બદલાઈ, મહિલાઓની ભૂમિકામાં મોટું પરિવર્તન આવ્યું, સ્થળાંતરને કારણે સમાજ બહુ સાંસ્કૃતિક બન્યો. આ બધાએ બ્રિટિશ સમાજને મૂળભૂત રીતે બદલી નાખ્યો, અને આ પ્રકારના પડકારો અને પરિવર્તનો આપણે ભારતમાં પણ જુદા જુદા સ્વરૂપે અનુભવી રહ્યા છીએ. આર્થિક ઉદારીકરણ હોય, શહેરીકરણ હોય, કે પછી સામાજિક સમાનતા માટેનો સંઘર્ષ હોય.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, સદીના સાર જેવા. ચાલો એવા કેટલાક નોંધપાત્ર ભાવ કે મુખ્ય તારણો પર નજર કરીએ.
હા, પહેલો વિચાર જે મને યાદ આવે છે એ એડવર્ડિયન યુગ વિશે છે. એડવર્ડિયન સત્તાની ચમકતી સપાટી નીચે સમાજ પહેલેથી જ ઊંડા સંકટમાં હતો. આ બહુ મહત્વની વાત છે. એ યાદ અપાવે છે કે મોટા સંકટો અચાનક નથી આવતા, એના મૂળ ઊંડા હોય છે.
બરાબર. બીજો 1945ની ચૂંટણી વિશે. 1945માં લેબરની જીત કોઈ અકસ્માત નહોતી, એ તો મંદી અને યુદ્ધ સહન કર્યા પછી લોકો દ્વારા એક નવા સામાજિક કરારની સ્પષ્ટ માંગ હતી. આ દર્શાવે છે કે કલ્યાણકારી રાજ્ય એ લોકોની આકાંક્ષાઓનું પરિણામ હતું, ખાલી કોઈ નેતાનો વિચાર નહોતો.
અને ત્રીજો, થેચરવાદ પર. થેચર ફક્ત વડાપ્રધાન નહોતા પણ એક યોદ્ધા હતા, જેમનો ઉદ્દેશ્ય બ્રિટનની દિશા અને મૂલ્યોને મૂળભૂત રીતે બદલવાનો હતો. આ વાક્ય એમના શાસનના પરિવર્તનકારી અને એકદમ વૈચારિક સ્વભાવ પર ભાર મૂકે છે. એમનો એક સ્પષ્ટ રોલ અને ગોલ હતો એમ કહી શકાય.
અને છેલ્લે પુસ્તકનો જે મુખ્ય તર્ક છે તે 20મી સદીના બ્રિટનની વાર્તા સરળ પડતી નથી, પણ એક અલગ પ્રકારના રાષ્ટ્રમાં ઊંડા, પીડાદાયક પણ છતાં અનુકૂલનશીલ પરિવર્તનની છે. આ જ મોર્ગનનો મુખ્ય સંદેશ છે, સતત બદલાવ અને એની સાથે તાલ મિલાવવાની ક્ષમતા નિષ્ફળતા નહીં.
અને આ આખો ઇતિહાસ આજે પણ એટલો જ ઉપયોગી છે. આજના બ્રિટનને સમજવા માટે જરૂરી છે, પેલી એનએચએસ પરની ચર્ચાઓ હોય કે બ્રેક્ઝિટ પાછળના જે સામાજિક અને આર્થિક ભાગલા છે એ હોય, સ્કોટલેન્ડની સ્વતંત્રતાની માંગ હોય, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક 20મી સદીના અનુભવોમાં પડેલા છે. એ બતાવે છે કે ભૂતકાળ વર્તમાનને કેવી રીતે ઘડે છે.
અને શું બીજા દેશો માટે, જેમ કે આપણા ભારત દેશ માટે, આમાંથી કંઈ શીખવા જેવું છે?
હા, ચોક્કસપણે. જે દેશો મોટા આર્થિક અને સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે અથવા પોતાની રાષ્ટ્રીય ઓળખ અને દુનિયામાં પોતાની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, એમના માટે બ્રિટનનો અનુભવ એક કેસ સ્ટડી જેવો છે. એ શીખવે છે કે પરિવર્તન લાંબો હોય છે, જટિલ હોય છે અને ઘણીવાર સંઘર્ષવાળું પણ હોય છે. રાષ્ટ્રીય ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, એ સમય સાથે બદલાય છે. અને સૌથી અગત્યનું એ પણ દર્શાવે છે કે ભૂતકાળની સફળતાઓ અને નિષ્ફળતાઓમાંથી શીખીને દેશો કેવી રીતે નવા લક્ષ્યો નક્કી કરી શકે છે અને ભવિષ્ય માટે પોતાની જાતને તૈયાર કરી શકે છે, અનુકૂલન સાધી શકે છે. આ જે અનુકૂલન ક્ષમતા છે ને, એ જ કદાચ સૌથી મોટો બોધપાઠ છે.
આ આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે બ્રિટને કેવી રીતે સામ્રાજ્ય ગુમાવ્યા પછી પણ હાર ન માની અને પોતાની જાતને એક અલગ પણ મહત્વપૂર્ણ રાષ્ટ્ર તરીકે ફરીથી ઊભી કરી. આ પડતીને બદલે અનુકૂલન તરીકે જોવાનો જે મોર્ગનનો દૃષ્ટિકોણ છે એ ખરેખર વિચારવા જેવો છે.
અને મારા માટે સૌથી મહત્વનો પાઠ એ છે કે રાષ્ટ્રીય લક્ષ્યો અને ભૂમિકાઓ ક્યારેય સ્થિર નથી હોતા. બ્રિટને 20મી સદીમાં પોતાની જાતને કેટલી વાર બદલવી પડી, સામ્રાજ્યવાદી શક્તિમાંથી કલ્યાણકારી રાજ્ય તરફ, પછી બજાર આધારિત અર્થતંત્ર તરફ. આ જે સતત બદલાવ અને અનુકૂલનની પ્રક્રિયા છે એ બતાવે છે કે ઇતિહાસ કેટલો ડાયનેમિક છે, અને એ પણ કે મોટા પડકારો આવે ત્યારે પણ સમાજ કેવી રીતે રસ્તો શોધી શકે છે, નવી દિશા પકડી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.